நமோ அரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ வாயரியாணம் நமோ அஜாயாணம் மூலோயே சவசாஹுணம். આજે આપણે આત્માનું શાસન નામક ગ્રંથ ઉપર સ્વાધ્યાય પ્રારંભ કરી રહ્યા છે. એનું જે મંગલાચરણ છે, ઘણું મોટું મંગલાચરણ છે. હું એની પહેલી બે લાઇન અહીંયાથી બોલું છું, પછી આપણે એની વિશેષ ચર્ચા કરીશું. શ્રી જિન શાસન ગુરુ નમો નાના વિધિ સુખકાર આત્મહિત ઉપદેશ દે કરું મંગલાચાર. આપણી ચર્ચા સોલ સાયન્સના ક્લાસમાં લાસ્ટ યરથી ચાલુ થયેલી, એમાં આપણે ઘણા બધા વિષય આખા વર્ષ દરમિયાન આપણે શીખ્યા ભણ્યા. આપણે બહુ જ બેસિક વિષયોથી ચર્ચા પ્રારંભ કરી હતી. સૌથી પહેલા આપણે જૈનિઝમ અને સાયન્સ વચ્ચે કમ્પેરિઝન કરી, થોડી ચર્ચા કરી હતી. એના પછી ઉત્પાદ વ્યય, ખાલી હું એક ટોપિક્સ બોલી જાઉં છું કે આપણે લાસ્ટ આખા વર્ષમાં કયા કયા ટોપિક્સ ઉપર ચર્ચા કરી, અને એને પછી આ ગ્રંથ સાથે આપણે કનેક્ટ કરીને આજથી આ એક અદ્ભુત ગ્રંથ ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ, જેનું નામ છે આત્માનું શાસન. આચાર્ય ગુણભદ્ર સ્વામી દ્વારા રચિત આત્માનું શાસન ગ્રંથ છે, એના ઉપર આપણે ચર્ચા પ્રારંભ કરીશું. તો ઉત્પાદવી ગુરુની ચર્ચા કરી, પછી આત્માની આપણે ત્રણ અવસ્થાની ચર્ચા કરી હતી, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. થોડુંક રિકલેક્ટ કરજો, એક એક વિષય આપણે ભણ્યા હતા. એના પછી આપણે મહાવીર ભગવાનના જીવન સંબંધી ચર્ચા કરી, પછી સુખ કોને કહેવાય એની પણ આપણે થોડીક વિસ્તારથી ચર્ચા કરી હતી. પછી આપણે પાંચ પાપની ચર્ચા કરી, મિથ્યાત્વ વિષય ઉપર વાત કરી, અને એના પછી આપણે જે બેસિક સાત તત્વની ચર્ચા કરી હતી, અને પંચ પરમેશ્વરના સ્વરૂપ સંબંધી વિસ્તારથી ચર્ચા કર્યા બાદ જે લોકડાઉન આપણું ચાલુ થયું, એ લોકડાઉનમાં આપણે ચાર ગતિનું સ્વરૂપ, એના પછી આપણે દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, એના પછી કર્મ સિદ્ધાંત વિસ્તારથી આપણે કર્મ સિદ્ધાંતની પણ ચર્ચા કરી હતી. મને યાદ છે ખૂબ જ એક એક કર્મ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. અને એના પછી દસ લક્ષણ મહાપર્વમાં દસ ધર્મ વિશે આપણે 10 દિવસ ચર્ચા કરી, અને એના પછી આપણે સાત તત્વ અને સાત તત્વ સંબંધી ભૂલ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી. હવે જે આ ગ્રંથ છે, આ ગ્રંથમાં પણ જેટલા આપણે વિષય ભણ્યા છે એ વિષયોનું રિવિઝન અને એ વાતો તો આવશે, પરંતુ ઘણી બધી નવી નવી ચર્ચા અને વાતો આ ગ્રંથમાં આવશે. આજે આપણે થોડીક ભૂમિકા બાંધીએ. જે ગ્રંથ આપણે પ્રારંભ કરી રહ્યા છે એ ગ્રંથ વિશે, આચાર્ય વિશે, અને એ ગ્રંથમાં જે વિષય વસ્તુ છે એટલે કે શું એ ગ્રંથમાં વિષય આવવાનો છે, એની આપણે બે પાંચ મિનિટ ચર્ચા કરીને પછી આપણે પહેલી ગાથાથી વિષયને પ્રારંભ કરીશું. બહુ જ સરસ અને સરળ ગ્રંથ છે. ગઈકાલે આખો દિવસ અમે લોકો વિચારતા રહ્યા કે કયો વિષય લેવો, ગ્રંથ ચાલુ કરવો, શું કરવું. તો ઘણા બધા ફીડબેક્સ આવ્યા પછી નિર્ણય કર્યો કે આપણે એક મૂળ ગ્રંથ, આચાર્યકૃત ગ્રંથ ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ, જેથી આપણે આચાર્યોનો પણ આપણને પરિચય થાય અને મૂળ ગ્રંથનો સ્વાધ્યાય પણ આપણો નિયમિતપણે થાય. આત્માનું શાસન ગ્રંથ નામ છે આત્માનું શાસન. હવે આનો અર્થ આપણે કરીશું. આમાં બહુ સરસ શબ્દ છે. આજે સવારના વિચારતી હતી અનુશાસન, આત્માનું શાસન, અનુશાસન. અનુશાસનનો અર્થ શું થાય? અનુશાસન એટલે શું? વોટ યુ મીન બાય અનુશાસન? ડિસિપ્લિન. ડિસિપ્લિન થાય ને, તમારા ઘરમાં એકદમ અનુશાસન છે, મંદિરમાં અનુશાસનથી રહો, ખ્યાલ આવે છે? તો અહીંયા આત્માનું શાસન. તો અહીંયા અનુશાસનનો અર્થ આત્માના સંદર્ભમાં શું લેવાનો? સામાન્ય જાણતી કે આત્મા પોતાના સ્વભાવ રૂપે પરિણમે એ જ ખરેખર આત્માનું અનુશાસન. જે રાગ દ્વેષના પરિણામ થાય છે, ખ્યાલ આવે છે? જે વિષય કષાયના પરિણામ થાય છે, જે પરના લક્ષથી ઇષ્ટ અનિષ્ટ અને સુખ દુઃખની અનેક પ્રકારની કલ્પના આપણે કરીને જે રાગ દ્વેષના પ્રણામ કરીએ છીએ, એ આત્માનું અનુશાસન નથી, એ આત્માની ડિસિપ્લિન નથી. પોઈન્ટ સમજાય છે શું કહેવા માંગુ છું? અનુશાસિત આત્મા, અનુશાસિત જીવન, નિશ્ચય અનુશાસન કોને કહેવાય? અને વ્યવહાર અનુશાસન કોને કહેવાય? નિશ્ચય અનુશાસન કોને કહેવાય? કે આત્મા વિતરાગ ભાવ રૂપે પરણમે એનું નિશ્ચય અનુશાસન છે. અને વ્યવહાર અનુશાસન તો કે વિતરાગ ભાવ રૂપે ન પરણમી શકે, નિરંતર પોતાના આત્મામાં લીન ન રહી શકે, તો એટલીસ્ટ દેવશાસ્ત્ર ગુરુ અને સ્વાધ્યાય ચિંતન મંથન તત્વ ચર્ચા આદિના ભાવમાં રહે, એ આત્માનું વ્યવહાર અનુશાસન છે. હવે આને છોડીને જે પણ પરિણામ થાય છે એ બધા જ પરિણામ કેવા છે? કો ખ્યાલ આવે છે? જે પણ ઘર, કુટુંબ, પરિવાર, શરીર, સ્ત્રી, પુત્ર, મકાન, દુકાન, ધંધો, વ્યાપાર, લારી, બારી, ગાડી આદિ સંબંધી જે પણ સવારથી લઈને રાત સુધીની પરિણામ થાય છે, એ અનુશાસિત આત્મા નથી. પોઈન્ટ સમજાય છે? જે મુનિરાજો છે એ અનુશાસનમાં રહે, જે સિદ્ધો છે પરમ અનુશાસન પાલે. કેમ? કારણ કે પૂર્ણ વિકરાગ ભાવ રૂપે પરિણમી ગયા. તો આ અનુશાસનનો અર્થ થયો, ખ્યાલ આવે છે? હવે આપણે આમાં આગળ જે આચાર્ય ગુણભદ્ર, નામ શું છે, કોણે લખ્યો છે આ ગ્રંથ? આચાર્ય ગુણભદ્ર સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. થોડીક આપણે ચર્ચા કરીએ કે જે આચાર્ય ગુણભદ્ર સ્વામીએ તો મૂળ ગાથાઓ લખી, મૂળ ગાથાઓની રચના ગુણભદ્ર સ્વામીએ કરી, અને એની જે ટીકા છે, એક એક ગાથા, ટીકા કોને કહેવાય? ટીકા. જે ગાથા છે એ ગાથા તો શોર્ટમાં બે લાઇનમાં લખવામાં આવે, પરંતુ એનો જે વિસ્તાર કરવામાં આવે, સમજાય છે, એ વિસ્તારને કહેવાય ટીકા. તો એ ટીકાની રચના કોને કરી છે? આત્માનું શાસન ગ્રંથ એની જે ટીકા છે, એ ટીકાના રચયિતા કોણ છે? કોણ છે? તો કે પંડિત ટોડલમલ. ખ્યાલ આવે છે? ભાષા વચનિકા લખી છે, ટીકા લખી છે પંડિત ટોડલમલજી સા. હવે આનાથી આગળ આપણે વાત કરીએ તો જે આપણે જે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા, બરાબર છે, એના પછી 500 વર્ષ પછી ધર્તેન આચાર્ય દેવ થયા. આચાર્ય ક્યારે થયા એની હું તમને થોડી કાળ સંબંધી ચર્ચા કરું, એકદમ શોર્ટમાં કરીશ, તમને એકદમ ખ્યાલ આવશે. મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા, બરાબર છે, એના પછી 500 વર્ષ પંચમ કાળ ચાલુ થયો. એના પછી એટલે પંચમ કાળ ચાલુ થયા બાદ 500 વર્ષ પછી ધર્તેન આચાર્ય દેવ થયા. ધર્તેન આચાર્ય દેવ પછી 50 વર્ષ પછી, સમજો, લગભગ 50 વર્ષ પછી, લગભગ 50 વર્ષ પછી કુનકુન આચાર્ય દેવ થયા, બરાબર છે. અને કુનકુન આચાર્ય દેવ પછી લગભગ કુનકુન આચાર્ય દેવ થઈ ગયા. કુનકુન આચાર્ય દેવ પછી અમૃતચંદ્ર આચાર્ય દેવ પદ્મ પ્રમલધારી દેવ થયા. કુનકુન આચાર્ય દેવ પછી 800 યર્સ પછી ગુણભદ્ર આચાર્ય દેવ. હું તમને લગભગ વાત કરું છું કે 800 વર્ષ પછી ગુણભદ્ર આચાર્ય દેવ થયા. તો આજથી અગર આપણે લગભગ કેલ્ક્યુલેટ કરીએ તો 1200 વર્ષ પહેલા, 1200 વર્ષ પહેલા આ ગુણભદ્ર આચાર્ય દેવ આ ભરત ભૂમિને પાવન અને પવિત્ર કરી રહ્યા હતા. થોડીક આપણને આની માહિતી હોવી જોઈએ. હવે કે જે અમોઘ વર્ષ નામના રાજા હતા એ ટાઈમે, અમોઘ વર્ષ નામના રાજા હતા, એ રાજાના કાળમાં આ આચાર્ય દેવ થયા, અને આ ગુણભદ્ર આચાર્ય દેવના આ રાજા પરમ ભક્ત અને પરમ શિષ્ય હતા. સમજાય છે? એક એક વાત સમજાય છે ને? કયા રાજા? અમોઘવર્ષ, જે આ ગ્રંથ છે ને આત્માનું શાસન. આઈ વુડ સજેસ્ટ યુ ઓલ, મને તો ઘરે કીધું કે એક એક લાઇન જે પ્રસ્તાવના છે ને એની એક એક લાઇન વાંચીને એનો અર્થ કરો, બટ ઇટ વુડ હેવ બીન વેરી લોંગ. સો આઈ વુડ સજેસ્ટ યુ ઓલ કે તમે ઓનલાઈન, તમે જે પણ તમારી પાસે આઈપેડ ને જે પણ તમારી પાસે સાધન છે, યા તો હાર્ડ કોપી લઈને પણ આખા વીક દરમિયાન 5 કે 6 પાના પ્રસ્તાવનાના છે. અગર તમે એનો સ્વાધ્યાય કરશો ને તો તમને આ બધી વાત એમાં મળશે. જે મૂળ વાતો છે એ મૂળ વાતો હું લઉં છું, જેથી પ્રસ્તાવનાનો આખો જે સાર છે એ સાર આપણને ખ્યાલમાં આવી જાય. તો આપણે કાળ અપેક્ષા એ વાત કરી, બરાબર છે? હવે આપણે ગ્રંથનું નામ જોયું, આપણે ગ્રંથ કરતા આચાર્ય દેવનું નામ જોયું, પછી આપણે રાજાનું નામ જોયું કે જે રાજાના શાસનમાં આચાર્ય દેવ થઈ ગયા અને રાજા અમને પરમ ભક્ત હતા, એટલે રાજા પણ જૈન ધર્મ અનુયાયી હતા. ખ્યાલ આવે છે? હવે આપણે આગળ વાત કરીએ તો ગુણભદ્ર જે આચાર્ય હતા, જ્યારે ગ્રહસ્થમાં હતા ત્યારે એમના એક ભાઈ હતા, એમનું નામ હતું લોકસેન. ભાઈનું નામ શું હતું? એમના સગા ભાઈ હતા, એમનું નામ હતું લોકસેન. અને એ લોકસેન જે ભાઈ હતા એ પણ જૈન ધર્મ પ્રેમી હતા. તો અહીંયા લખ્યું છે પ્રસ્તાવનામાં કે ગુણભદ્ર આચાર્ય દેવે એ લોકસેન જે એમના ભાઈ હતા એમના પ્રત્યે ધર્માનુરાગ પ્રણામથી, ખ્યાલ આવે છે? ધર્માનુરાગ પ્રણામથી સતમાર્ગમાં એ જીવ લાગે, એમના ભાઈ લાગે, એવો એમને એક ધર્માનુરાગનો પ્રણામ થયો અને પ્રણામના નિમિત્તે આ ગ્રંથની રચના થઈ. એમને કોઈ ભાઈ પ્રત્યેનો એવો રાગ નહોતો. અરે આ તો એક ખાલી વાત છે કે જે મુનિરાજ છે આચાર્ય છે એ તો પરમ વિતરાગી છે, તો ત્રણ કશાય છોકરીના અભાવપૂર્વકની વિતરાગતામાં ઝૂલી ગયા. આચાર્ય છે, આચાર્ય ગુણભદ્ર આચાર્ય સંજ્ઞા છે, એટલે આચાર્ય પરમેશ્વરી હતા, પરંતુ ભાઈના નિમિત્તે કે જે ભવ્ય જીવ છે એના નિમિત્તે આ ગ્રંથની રચના થઈ છે. હું આની વિષય વસ્તુ જોતી હતી અને સવારના ઉઠીને 15 ગાથા મેં વાંચી, અરો સ્વાધ્યાય કર્યો. એટલી બધી સરસ ગાથાઓ છે, એટલો બધો સરસ વિષય છે અને એટલી મજા આવશે ખરેખર એક એક ગાથા આપણે વાંચશું. તોડલમાં જે સાધનું જે મોક્ષમાર્ગ પ્રકાશક છે એ મોક્ષમાર્ગ પ્રકાશકની બહુ બધી ઝાંકી તમને આમાં મળશે, ભાષા ટીકા, એટલે ખરેખર બહુ સરસ ગ્રંથ છે. આપણે એનો આદ્યોપાન સ્વાધ્યાય એક એક ગાથાનો આપણે કરશું. ચલો, તો આ વાત પણ આપણે થઈ કે ગુણભદ્ર આચાર્યે આ ગ્રંથની રચના ભવ્ય જીવોના હિત અને કલ્યાણ માટે કરી. આપણને બધાને ખબર છે કે જ્યારે 6ઠા ગુણસ્થાનમાં મુનિરાજ આવે છે તો આ રીતે ગ્રંથ રચના છે, ઉપદેશ છે, દીક્ષા છે, શિક્ષા છે, 28 મૂળગુણ આદિનું પાલન કરવાનો ભાવ છે, આ બધો ભાવ 6ઠા ગુણસ્થાનમાં આવતો હોય છે. મેં લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે પણ અહીંયા વાત કરી હતી કે મુનિરાજ અને આચાર્ય દેવનું આત્મામાંથી બહાર આવવું અને આ ગ્રંથોની રચના કરવી એ ખરેખર આપણે આત્મામાં જઈએ, આપણે અંદર જઈએ એની માટે બહાર આવે. શું વાત કરી? કે આપણે અંદર જઈએ એટલે કે આપણે પોતાના આત્માનો અનુભવ કરીએ, આપણે સત્માર્ગમાં લાગીએ, આપણો મોક્ષ માર્ગ પ્રારંભ થાય, આપણને રત્નત્રયની પ્રાપ્તિ થાય, આપણને આપણા ખરા સ્વરૂપનું ભાન થાય અને મિથ્યાત્વ અજ્ઞાન આદિ જે વિપરીત અભિપ્રાયને પરિણામ છે એનો અભાવ થાય, એના ઉપદેશ માટે આ ગ્રંથોની રચના અકારણ કરુણા દ્વારા વન જંગલમાં તાડપત્ર ઉપર એક એક ગાથાઓ કોતરી કોતરીને આચાર્યો આપણને આ ઉત્તમ દાન આપે. તુમસા દાની ક્યાં કોઈ હો જક્કો દેવી જગ્ગી નિધિયા. ઉત્કૃષ્ટ દાની છે આચાર્ય દેવ, અરિહંત પરમાત્મા, જ્ઞાની ધર્માત્માઓ ઉત્કૃષ્ટ દાની છે. શું દાન આપે છે? કે જગ કો દેવી જગકી નિધિ, બરાબર? તો એ રીતે આ ગ્રંથની આપણે થોડી વાત કરી. હવે આપણે પહેલી ગાથા ચાલુ કરીએ. એની પહેલા તમને ખાલી એક વાત હું જણાવી દઉં કે આ ગ્રંથમાં ટોટલ 270 ગાથા છે. કેટલી ગાથા છે? ટોટલ 270 ગાથા છે. આમાં કોઈ અધિકાર નથી, આમાં કોઈ અધિકારનું ડિવિઝન નથી. તમને ઓનલાઈન આ ગ્રંથ મળશે, અહીંયા પણ નીચે પણ આપણી લાઇબ્રેરીમાં ગ્રંથ છે, આ બેઉ નીચેથી લાવ્યા છે, હિન્દી પણ છે અને મારી પાસે ગુજરાતી પણ છે. આપણે હમણાં પહેલી ગાથા આજે લેશું. ખાલી આપણે એકવાર જોઈ લઈએ કે આમાં કેટલી ગાથાઓ છે, તો આમાં 270 ગાથાઓ છે અને બહુ જ નાની નાની ગાથાઓ છે. એની જે ટીકા છે બહુ સરસ છે, એકદમ શોર્ટ અને સ્વીટ છે. અને બીજું કે આમાં ઘણી બધી નવી નવી વાતો પણ આપણને જાણવા મળશે. હવે જે આ હિન્દી જે આત્માનું શાસન ગ્રંથમાંથી સામે છે એમાં બહુ જ સરસ રીતે 270 જે ગાથાઓ છે એ ગાથા સંબંધી એક એક લાઇનમાં, એક એક ગાથામાં, એક એક લાઇનમાં શું વિષય આવ્યો છે એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. ઇટ ઇઝ જસ્ટ વન લાઇન. ઇન ફર્સ્ટ ગાથા છે તો કહે છે કે મંગલાચરણ સંબંધી પહેલી ગાથા છે, તો મંગલાચરણમાં ઈષ્ટ દેવને નમસ્કાર કરવામાં આવ્યો છે, મહાવીર ભગવાનને યાદ કર્યા છે. આપણે હમણાં મંગલાચરણની ગાથા આજે કરશું, આપણે નેક્સ્ટ ટાઈમથી બીજી ગાથા પ્રારંભ કરશું. બહુ સરસ ગાથા છે. તો એ રીતે એક એક લાઇનમાં ગાથામાં શું વિષય આવ્યો છે એ 270 ગાથા સંબંધી વિષય વસ્તુ અહીંયા અનુક્રમણિકામાં ઇન્ડેક્સમાં આવી છે. તમે ખાલી એકવાર એને પણ થોડુંક ઉપર ઉપરથી જોશો તો ખ્યાલ આવશે કે આ ગ્રંથમાં કયો વિષય આવ્યો છે. મૂળ આ ગ્રંથમાં અગર ઓવરઓલ 2 મિનિટમાં અગર જીત કહું તો 7 તત્વ, 6 દ્રવ્ય અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? એનાથી બીજું કાંઈ જ નથી, કારણ કે આખો વૈરાગ્ય પ્રધાન ગ્રંથ છે. આમાં અધ્યાત્મની પણ પરમ ઉત્કૃષ્ટ વાત છે, જ્ઞાન પ્રધાન વાતો પણ છે અને વૈરાગ્ય પ્રધાન વાતો પણ છે. આમાં મુનિરાજનું સ્વરૂપ પણ આવ્યું છે, શ્રાવકનું સ્વરૂપ પણ આવ્યું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ આવ્યું છે. આગળની ગાથાઓમાં તમે જોશો તો વક્તાનું સ્વરૂપ, બહુ બધી સરસ સરસ ગાથાઓ છે, વક્તાનું સ્વરૂપ, શ્રોતાનું સ્વરૂપ. ખ્યાલ આવે છે? એટલે મેં કીધું ટોનોલોજી સામનું મોક્ષમાં પ્રકાશિત આપણને યાદ આવ્યા જ કરશે. તો એ વક્તાનું સ્વરૂપ છે, શ્રોતાનું સ્વરૂપ છે, એ બધી ઘણી બધી ગાથાઓ બહુ સરસ સરસ છે. આપણે સૌથી પહેલી ગાથા પ્રારંભ કરીએ છીએ જે મંગલાચરણ સંબંધી ગાથા છે અને એ ગાથાનો આપણે અર્થ જોઈએ. જો જેની પાસે હોય સામે તો તમે કાઢી શકો છો, અહીંયા પણ તમને દેખાશે. સૌથી પહેલી જે ગાથા છે એ ગાથાનો આપણે ભાવાર્થ લઈએ. જે ભાવાર્થ છે મારી પાસે આજે રાત સુધી આનું હિન્દી પદ્યાનુવાદ પણ આવી ગયું. નેક્સ્ટ વીકથી આપણે એ ગાથાઓ હિન્દીમાં ગાશું, ગુજરાતીમાં ગાશું, જે પણ મને ઉપલબ્ધ થશે એ રીતે આપણે એક 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 આગળ આગળ વાત વધારતા જશું. હવે જો અહીંયા શું કહે છે વીર મંગલાચરણની ગાથા, પહેલી ગાથા, કેટલી ગાથા છે? ટોટલ ગાથા કેટલી છે? કેટલી ગાથા છે? 270 ગાથા. આજે આપણે પહેલી ગાથા પ્રારંભ કરીએ છીએ જે મંગલાચરણ સંબંધી ગાથા છે. આચાર્ય દેવ મંગલાચરણ હંમેશા કરતા હોય છે અને મંગલાચરણ કરવાનું કારણ, કે મંગલાચરણ કરવું જોઈએ, મંગલાચરણ કરવા પાછળની શું સાર્થકતા છે, શું હેતુ છે, શું કારણ છે, શું પ્રયોજન છે, એ બધી ચર્ચા તમને મોક્ષમાન પ્રકાશકના પહેલા અધિકારમાં મળશે. હું તમને થોડું થોડું જીસ્ટ આપું છું, તમારી પણ થોડીક ડ્યુટી છે કે થોડું થોડું તમે પણ તમારો પર્સનલ સ્વાધ્યાય કરશો તો તમને ઘણી મજા આવશે અને ઘણી ક્લેરિટી આવશે. આ સ્વાધ્યાય કરવા પાછળનું ખરેખર એક હેતુ, એક માત્ર હેતુ છે કે આપણી જ્ઞાન, આપણા જ્ઞાનમાં જે વસ્તુ સ્વરૂપ છે અને જે વિશ્વનું સ્વરૂપ છે, જે સ્વતંત્રતાનું સ્વરૂપ છે, જે સ્વપરનું સ્વરૂપ છે, જે 7 તત્વનું સ્વરૂપ છે અને જે ભેદ વિજ્ઞાનની કળા છે, એ આપણને આવડવી જોઈએ અને એ આપણે શીખવાની છે. કારણ કે આપણું પ્રયોજન એનાથી સિદ્ધ થવાનું. ગમે તેટલું આપણે વાંચી લઈએ, સાંભળી લઈએ, સંભળાવી લઈએ, પરંતુ અગર આ વાતોને આપણે આત્મસાત નહીં કરીએ, આપણા જીવનમાં નહીં ઉતારીએ, આપણે એને પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં નહીં લઈએ, આપણે એના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધાંગ નહીં કરીએ, તો આ ખાલી એક ક્ષયોક્ષમ જ્ઞાન અને ધારણા જ્ઞાન રહી જશે. એટલે એ હેતુ અને લક્ષ્યથી આપણે સ્વાધ્યાય કરવો જોઈએ કે આપણી પ્રણતિમાં વિશુદ્ધતા વધવી જોઈએ, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ વધવો જોઈએ, સ્વતંત્રતાનું ભાન થવું જોઈએ, પોતાની અપાર મહિમા આવી જોઈએ. દિવસમાં 10-15 વાર તો યાદ આવવું જ જોઈએ કે ખરેખર હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું અને હું આ શરીર સંયોગ આદિથી ભિન્ન, અનાદિ, અનંત, શાશ્વત, એકરૂપ રહેવાવાળો જ્ઞાયક ભાવ છું. એ આપણી ઉર્ધ્વતામાં, આપણી પ્રગતિમાં આ તત્વ ઉર્ધ્વ રહેવું જોઈએ, તો ખરેખર આપણે સ્વાધ્યાય કર્યો સાર્થક કહેવાશે. કારણ કે કોઈ પણ ઉદય બદલાઈ જાય, અનુકૂળમાંથી પ્રતિકૂળ, પ્રતિકૂળમાંથી અનુકૂળ, સાતામાંથી અસાતા, અસાતામાંથી સાતા, તો આપણી કેટલી તૈયારી છે એની સામે ઉભા રહેવા માટે. તો આ તૈયારી કરવા માટે આપણે મળીએ છીએ, આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આપણે ગુરુદેવશ્રીની વાણીનું શ્રવણ કરીએ છીએ. વીર અર્થાત શ્રી વર્ધમાન તીર્થંકર દે અથવા વીર એટલે, જો વીરનો અર્થ કરે છે, શું અર્થ કર્યો? સૌથી પહેલા તો સામાન્ય અર્થ કર્યો વીર એટલે વર્ધમાન તીર્થંકર દે. વીરનો અર્થ શું થાય? વર્ધમાન. વીર વીર અતિ પાંચ નામ ખબર છે ને? બોલો માવી, થોડું પૂછી તો શકું ને કે પહેલી વાર આટલા ટાઈમ પછી આટલા બધા મને મળ્યા છે. તો મહાવીર ભગવાનના પાંચ નામ કયા છે બોલો? સમ્યક, વેરી ગુડ. વીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર. એક એક પાછળ સ્ટોરી છે કે વીર નામ કેમ પડ્યું, અતિવીર નામ કેમ પડ્યું, વર્ધમાન નામ. આ બધી સ્ટોરીઓ આપણે લીધી હતી. આપણે આ સોલ સાયન્સના ક્લાસમાં અમે લિસ્ટ જોતા હતા તો બે વાર મહાવીર ભગવાનના જીવન સંબંધી આપણે ચર્ચા કરી. કેમ બે વાર કરી? કારણ કે બે વાર દિવાળી આવી લાસ્ટ યર અને આ યર, બરાબર છે ને? તો આપણે વીર નિર્વાણ મહોત્સવના દિવસે આપણે મહાવીર ભગવાનના જીવન સંબંધી ચર્ચા જયારે કરીએ ત્યારે સ્ટેન્ડર્ડ આ બધી વાતો આવવાની છે કે એમના પાંચ નામ છે, પાંચ નામ સંબંધી શું સ્ટોરી છે. હું એમાં નથી જતી, પરંતુ થોડું ખ્યાલમાં લેજો એ બધી વાતો જે આપણે ભણ્યા છે. આગે પાઠ અને પીછે સપાટ એવું ન થવું જોઈએ, ખ્યાલ આવે છે? હવે તમારી જવાબદારી છે, આપણે ગ્રંથ પ્રારંભ કર્યો છે એટલે બધાની જવાબદારી છે કે આ ગ્રંથ ખોલીને જે ગાથા ઓલરેડી થઈ ગઈ છે, જે નેક્સ્ટ ટાઈમ આવવાની છે, એ રીડિંગ કરીને આવે, સમજાય છે? અને સામે પોતાનો ગ્રંથ સામે રાખશો, અહીંયા તો દેખાશે જ, પરંતુ તમારી સામે તમે રાખશો, તમે થોડી નોટ બનાવશો, ઘરે તમે હોમવર્ક કરશો, તો તમને ખરેખર બહુ મજા આવશે. જો વીર અર્થાત શ્રી વર્ધમાન તીર્થંકર દેવ અથવા વીર એટલે કર્મ, વીર 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 પુરુષ ગુરુદેવજી કહે ને, આ કાયરનો માર્ગ નથી, આ તો શૂરવીરનો માર્ગ. તો હવે એ આધ્યાત્મિક અર્થ વીરનો કરે છે. આ બધી પરિભાષા છે. ચલો હવે એક એક ગાથા સંબંધી તમારે નોટ બનાવતા જાઓ કે કયા કયા પોઈન્ટ આવ્યા. હવે આ વીરની પરિભાષાઓ ચાલે છે, બરાબર છે? તો તમને ખ્યાલ આવે છે કે પહેલી ગાથામાં આટલો વિષય આવ્યો, આટલા પોઈન્ટ આવ્યા, આટલા ટોપિક્સ, આટલા સબ ટોપિક્સ, આટલી પરિભાષા અને આટલી વાતો આવી. આઈ વોન્ટ કે તમે એકદમ સિસ્ટમેટિક એક એક ગાથાનો સ્વાધ્યાય કરો. તો જો હવે શું ચાલુ થઈ રહ્યું છે, વીરની પરિભાષા. વીર એટલે વર્ધમાન, મહાવીર ભગવાનને યાદ કરે છે, પરંતુ એનો ભાવ સમજાવે છે. કારણ કે જૈન ધર્મ ભાવ પ્રધાન છે, ખાલી ગાથા ભણી જાઓ, સૂત્ર ભણી જાઓ એમ નહીં, ભાવ સમજો કે શું કહે છે. તો જો બીજી પરિભાષા શું છે, કર્મ શત્રુનો નાશ કરવામાં મહાસુભગ. થોડું નાનું 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 લખતા જાઓ. તો સૌથી પહેલી પરિભાષા તો વીર એટલે વર્ધમાન ભગવાન, તીર્થંકર વર્ધમાન. બીજી પરિભાષા વીરની શું આવી? ચલો નેક્સ્ટ ટાઈમ હું પૂછીશ વીરની પરિભાષા, નેક્સ્ટ ટાઈમ પૂછીશ તમને. તો બીજી પરિભાષા શું આવી? કર્મ શત્રુનો નાશ કરવામાં મહાસુભગ. નાની નાની બનાવશું પછી ત્રીજી આપણે લઈએ. હવે બીજી પરિભાષા શું આવી? કર્મશત્રુ. કર્મશત્રુ, કર્મ કેટલા પ્રકારના લેશો? કર્મશત્રુ, કર્મશત્રુ છે આપણા. હા, કર્મશત્રુ છે. ભલે કયા કર્મ લેશું? જો અધ્યાત્મમાં ત્રણ કર્મ લેવામાં આવે છે, અને આગમ અપેક્ષાએ વાત કરશો તો કર્મ આઠ હશે, અનંત છે, અસંખ્યા છે, આઠ હશે. અને અહીંયા આપણે અધ્યાત્મની વાત કરીએ તો કર્મ ત્રણ પ્રકારના છે. કયા ત્રણ પ્રકારના કર્મ છે? કર્મ કયા ત્રણ પ્રકારના છે? ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. સમજાય છે? તો દ્રવ્ય કર્મ, ભાવકર્મ અને નો કર્મ. અને આમાં પણ જે શત્રુ છે એ ખરેખર દ્રવ્ય કર્મ અને નો કર્મ તો નિમિત્ત છે, ખરેખર શત્રુ તો ભાવકર્મ છે. જે મોહ રાગ દ્વેષના પરિણામ, એ મિથ્યાત્વ એ આત્માનો મહાન શત્રુ છે, અને સમ્યક્ત્વ એ, સમ્યક દર્શન એ આત્માનો પરમ મિત્ર છે. સમજાય છે? અને સમ્યક દર્શનની પણ ચર્ચા ઘણી બધી, સમ્યક્ત્વ માર્ગણાની ચર્ચા ચાલે છે અમારે રોજ સવારના. માર્ગણા તમે સાંભળો છો ને, માર્ગણા સ્થાન. હા, તો માર્ગણાની ચર્ચામાં સમ્યક્ત્વ માર્ગણાની ખૂબ વિસ્તારથી ચર્ચા આવી રહી છે, તો એમાં એ બધી ચર્ચા છે. તો શું વાત આવી? કર્મશત્રુ. કર્મશત્રુમાં ત્રણ કર્મ, કે કર્મશત્રુનો નાશ કરવામાં મહાસુભટ. સુભટ એટલે પ્રબળ, બળવાન, બળશાળી છે. મહાવીર ભગવાનની વાત છે, વીરની પરિભાષા ચાલે છે. ક્યાં છે હમણાં મહાવીર ભગવાન? ક્યાં છે મહાવીર ભગવાનનો જીવ હમણાં? ક્યાં છે? લોકમાં ક્યાં છે? લોકમાં છે કે પછી અલોકમાં વયા ગયા છે કે નથી? ક્યાં છે મહાવીર ભગવાનનો જીવ? ક્યાં છે હમણાં? કઈ અવસ્થામાં છે? પંચ પરમેશ્વરીમાં કયા પદમાં છે? બોલો આદિત્ય, બોલો બેટા. મહાવીર ભગવાનનો જીવ પંચ પરમેશ્ઠીમાં કયા પદમાં છે અને સાત તત્વમાંથી મહાવીર ભગવાનને હમણાં કેટલા તત્વ છે? ચલો બે પ્રશ્ન. પંચ પરમેશ્ઠી વિષય થઈ ગયો છે અને સાત તત્વ તો હમણાં ખૂબ ચાલ્યો. ચલો જલ્દી જલ્દી, મહાવીર ભગવાનનો જીવ બહુ ઇઝી છે. મહાવીર ભગવાનનો જીવ પંચ પરમેશ્ઠીમાં કયા પદમાં છે? હમણાં હમણાં સિદ્ધ પદ, બરાબર છે? સિદ્ધ પદમાં બિરાજમાન છે, એટલે કર્મ શત્રુને નાશ કરનાર, દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મથી રહિત એવી સિદ્ધ દશા પ્રાપ્ત કરીને લોકના અગ્ર ભાગમાં અશરીરી સિદ્ધ ભગવાન તરીકે અવ્યા બાદ સુખને સાધી અલંકાર સુધી ભોગવવાના છે એવા આપણા મહાવીર ભગવાન આ ભરત ક્ષેત્રના અંતિમ તીર્થંકર થઈ ગયા. અને સાત તત્વોમાંથી કેટલા તત્વ છે મહાવીર ભગવાન પાસે? અમારા કેટલા તત્વ? બે તત્વ છે. તો આપણે આપણી પાસે વધારે છે કે મહાવીર ભગવાન પાસે વધારે છે? આપણી પાસે કેટલા છે? ચાર. અને મહાવીર ભગવાન પાસે તો વધારે મોટા કોણ થયા? મહાવીર ભગવાન પાસે બે તત્વ છે. કયા બે તત્વ? ચલો કયા બે તત્વ છે? સાત તત્વમાંથી જીવ ફર્સ્ટ એન્ડ લાસ્ટ, જીવ તત્વ અને મોક્ષ તત્વ. મોક્ષ રૂપે પરણ્યો ને, કયો મોક્ષ? દ્રવ્ય મોક્ષ થઈ ગયો. મોક્ષના પણ અનેક પ્રકાર છે, દ્રષ્ટિ મુક્ત, પ્રમાદ મુક્ત, કષાય મુક્ત, જીવન મુક્ત, ભાવ મુક્ત, ખ્યાલ આવે છે? હવે એ બધી ચર્ચા પણ ઘણી બધી વાર થઈ ગઈ છે, પણ અંતિમ મોક્ષ જે દ્રવ્ય મોક્ષ છે એ દ્રવ્ય મુક્ત થઈ ગયા છે મહાવીર ભગવાન. એટલે કે છે કર્મ શત્રુનો નાશ કરવામાં મહાન સુભટ છે. બે થઈ ગઈ વાત, બે વાત યાદ રહી બધાને. ત્રીજી વાત જો, વિશિષ્ટ લક્ષ્મીનું ઘર. આ કેવી લક્ષ્મી? વિશિષ્ટ લક્ષ્મી. કઈ લક્ષ્મી લેવાની અહીંયા? બોલો બોલો લેખા, અહીંયા કઈ લક્ષ્મી લેવાની? કઈ લક્ષ્મી? કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી, બરાબર છે? તો વિશિષ્ટ, હવે ત્રીજી પરિભાષા બનાવીને આપણે લખીએ, પહેલા વાંચીએ જો શું કે છે. વિશિષ્ટ લક્ષ્મીનું ઘર સર્વ અરહતાદી મહાપુરુષોના હૃદય મંદિરમાં ધારણ કરીને આત્માને પરમ કલ્યાણ રૂપ શિક્ષા દાતા વળી કેવા છે તે વર્ધમાન સ્વામી, એટલે વીર પરમાત્મા. ત્રીજી પરિભાષા શું આવશે? કે જે વિશિષ્ટ લક્ષ્મીના ધારી છે. સિમ્પલ કરો, ત્રણ પરિભાષા થઈ ગઈ. જે વિશિષ્ટ લક્ષ્મીના ધારી છે એવા મહાવીર ભગવાન છે. પહેલી પરિભાષા શું આવી? મહાવીર ભગવાનની પહેલી પરિભાષા અને પહેલો પોઈન્ટ શું આવ્યો? કે જે વર્ધમાન સ્વામી છે, જે તીર્થંકર છે, બરાબર. એટલે આપણે એમને બે રીતે યાદ કરીએ છીએ, સાંભળજો ધ્યાનથી, બે રીતે યાદ કરીએ છીએ. એક તો અરિહંત દશામાં બિરાજમાન છે એમ પણ યાદ કરીએ છીએ, એ ભૂત નૈગમ નહીં આપે છે, કારણ કે પહેલા અરિહંત હતા, તીર્થંકર હતા, હિતોપદેશી હતા, સમોષણમાં બિરાજમાન હતા. કેટલા વર્ષ ઉપદેશ આપ્યો મહાવીર ભગવાને? ઉપદેશ કેટલા વર્ષ આપ્યો મહાવીર ભગવાને? ભરત ક્ષેત્રમાં તીર્થંકર તરીકે જયારે વિચરતા હતા તો કેટલા વર્ષ ઓમ ધ્વનિ છૂટી? 30 વર્ષ. ભૂલી ગયા ને, રિવિઝન નથી કરતા. 72 યર્સનું એમનું આયુષ હતું. 30 યર્સ ઘરમાં રહ્યા, ઘર ગ્રસ્તીમાં રહ્યા. 12 વર્ષ યાદ રહેશે, હવે નેક્સ્ટ ટાઈમ પૂછી સમ્યક. 30 યર્સ ઘરમાં રહ્યા, 12 વર્ષ મુનિ અવસ્થામાં રહ્યા મહાવીર ભગવાનનો જીવ, અને 30 યર્સ સુધી સમોષણમાં ઉપદેશ થાય. થોડી પહેલી ગાથાઓ સરળ છે, પછી ગાથાઓ ગરિષ્ઠ થશે, વિષય પણ ગહન આવશે, થોડો કુંડો આવશે, થોડા ભેદ પ્રભેદ આવશે, બધું 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 આ ગ્રંથમાં આવવાનું છે, બરાબર. હવે શું વાત કરી આપણે? ત્રણ પરિભાષા કોણ બોલશે? સૌથી પહેલા તો તીર્થંકર હતા. બીજી વાત શું હતી? કર્મશત્રુ ને શું કીધું? નષ્ટ કરવામાં મહા સુભટ છે. અને ત્રીજી વાત શું આવી? ત્રીજી વાત વિશિષ્ટ લક્ષ્મીના ધામ. ખરેખર કેવળ જ્ઞાન, સમ્યક જ્ઞાન, ભેદ વિજ્ઞાન એ જ આપણી લક્ષ્મી છે. જડ વૈભવ એ ક્યાં આપણી લક્ષ્મી છે ને ક્યાં આપણું સ્વરૂપ છે ને ક્યાં આપણે ના કરતા છે ને ક્યાં આપણે ના ભોગતા? ગુરુદેવજી કહે છે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર દ્રવ્ય ને તો કોઈ અડી સ્પર્શી શકતું નથી, કોઈ ભોગવી શકતું નથી. આપણી કેવી મિથ્યા માન્યતા અને કલ્પના છે કે મેં ખાધું, મેં ઓળ્યું, મેં પહેર્યું, હું ગયો, હું આવ્યો, મેં જોયું, મેં ભોગવ્યું. અરે આ એક મિથ્યા કલ્પના ને ભ્રમણા છે. ખરેખર વસ્તુ સ્વરૂપથી જો તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી સ્પર્શી શકતું નથી. ત્રીજી ગાથા સમય સાચી, બરાબર. તો વિશિષ્ટ લક્ષ્મી એટલે ભેદ વિજ્ઞાન. જેટલું જેટલું અંતરંગમાં ભેદ વિજ્ઞાન વર્તે છે, જેટલો જેટલો પોતાના સ્વભાવની સમીપ વર્તે છે એ ઉપયોગ સાર્થક છે, એ જ્ઞાન સાર્થક છે, જે જીનવાણીમાં લાગે છે, જે વસ્તુ સ્વરૂપ સમજે છે અને જે પોતાના જ્ઞાનને વિશુદ્ધ કરીને તત્વના ઊંડા સંસ્કાર અંદરમાં એનું સિંચન કરીને આ જન્મને સફળ કરી અનંત જન્મ મરણને ટાળવા માટેનો જે ઉગ્ર પુરુષાર્થ કરે છે એ જીવ જીવન સફળ છે. બાકી જેટલું પણ કમાવા ધમાવાને વિષય ભોગવામાં જેટલો ઉપયોગ જાય છે એ બધો બરબાદ છે. લાગે છે મજા છે પણ એ મજાની પાછળ અનંતી સજા છે. યાદ રાખજો, એ મજા લાગે છે મજા આવી મજા આવી અને મજાની પાછળ અનંતી સજા છે, કારણ કે ખરેખર એમાં મજા છે જ નહીં. કોઈ વિષય ભોગમાં અને કોઈ બાહ્ય ધન સંપત્તિ આદિ પરિગ્રહ આદિને ભેગા કરવામાં અને એના બળ પર પોતાને મહાન માનવામાં બિલકુલ પણ આત્માની શોભા નથી. તો ત્રણ વાત થઈ ગઈ. હવે ચોથી વાત, અહીંયા બહુ સરસ વાત આવી કે પરમ કલ્યાણ રૂપ શિક્ષાદાતા જ. ચોથો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ અરિહંત ભગવાન, મહાવીર ભગવાન અરિહંત દશામાં જયારે બિરાજમાન છે અને હિતોપદેશી છે, એની વાત છે કે પરમ કલ્યાણ રૂપ શિક્ષાદાતા. પરમ કલ્યાણનો માર્ગ, હિતનો માર્ગ, પોતાના કલ્યાણનો માર્ગ ભવ્ય જીવોને 30 વર્ષ સુધી સમોશરણમાં આવે. 24 તીર્થંકરમાંથી કેટલા તીર્થંકર બાલ બ્રહ્મચારી હતા અને કેટલા તીર્થંકરોના લગ્ન થયા ગૃહસ્થ અવસ્થામાં? પાંચના લગ્ન થયા અને 19 બાલ બ્રહ્મચારી હતા. ઊંધું બોલી કે સીધું બોલી? ઊંધું બોલી. 19 ના લગ્ન થયા અને 5ના લગ્ન ન થયા. જયારે યુવાન અવસ્થામાં હતા ને મહાવીર ભગવાન નો જીવ, માતા પિતા એમની પાસે ગયા કે આદિનાથ ભગવાન ના જીવે પણ તો લગ્ન કર્યા હતા, અજિતનાથ ભગવાન ના જીવે પણ તો લગ્ન, કે મહાવીર ભગવાને ભાવના બાવી છે કે મારે લગ્ન નથી કરવા. તો એમને કીધું, અરે આદિનાથ ભગવાને પણ કર્યા હતા ગ્રસ્ત અવસ્થામાં, ઋષભદેવ રાજાએ પણ કર્યા હતા, અજિત રાજાએ પણ કર્યા હતા. ખ્યાલ આવે છે? અરે માતા, હે પિતા, એક વાત સમજો, એમનું આયુષ્ય કેટલું લાંબુ. સૌથી ઓછું આયુષ્ય હતું મહાવીર ભગવાન. હવે જો આમાંથી સમજવા જેવી વાત છે કે આયુષ્ય ઓછું હતું તો આત્મકલ્યાણ કરવાની જે ભાવના છે એ પણ કેટલી ઉગ્ર. કારણ કે ખબર છે કે ભાઈ આયુષ્ય બહુ ઓછું છે. હવે કેટલું આયુષ્ય તો કે આપણું, આપણા જેટલું ને 50-60-70 વર્ષનું આયુષ્ય, 72 યર્સનું આયુષ્ય હતું. કે માતા, આયુષ્ય બહુ ઓછું છે અને ખરેખર આ ભોગ સામગ્રી કે વિષય ભોગોમાં ક્યાંય સુખ છે? ખ્યાલ આવે છે? તો એ રીતે અહીંયા ચોથી વાત આત્માને, એટલે આપણા જેવા ભવ્ય જીવોને પરમ કલ્યાણ રૂપ શિક્ષાદાતા, શિક્ષાના દાતા હશે. આ ચોથી વાત આવી, પરમ કલ્યાણ રૂપ શિક્ષાના દાતા. અરે કોની વાણીમાં આવ્યું કે આ વિશ્વમાં 6 દ્રવ્ય છે? બોલો, કોના જ્ઞાનમાં આવ્યું? બોલો, ક્રમબદ્ધ પર્યાયનો જે સિદ્ધાંત છે, 4 અભાવનો જે સિદ્ધાંત છે, 5 ભાવનો જે સિદ્ધાંત છે, સ્વપરનો ભેદ વિજ્ઞાનનો જે સિદ્ધાંત છે, 7 તત્વની સ્વતંત્રતા છે, અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતા સમજાવવા વાળા કોણ હતા? મને હમણાં આપણે કોના શાસનમાં સાધના આરાધના કરી રહ્યા છે? આપણે મહાવીર ભગવાનના શાસનમાં સાધના આરાધના કરી રહ્યા. 30 વર્ષ એમનો ઉપદેશ છૂટ્યો, ગંડર પરમાત્મા ગૌતમ સ્વામીએ ઉપદેશ ઝીલ્યો, એક અંતર મુહૂર્તમાં પોતાના જ્ઞાનમાં દ્વાદશાંગની રચના કરી અને પછી આચાર્ય પરંપરા દ્વારા આ ઉપદેશ આપણને પ્રાપ્ત થયો. પરંતુ મૂળ ઉપદેશ દાતા કોણ હતા? તો કે તીર્થંકર પરમાત્મા. જે આદિનાથ ભગવાનની વાણીમાં જે વાત આવી એ જ વાત મહાવીર ભગવાનની વાણીમાં. જે વસ્તુનું સ્વરૂપ, જે સ્વતંત્રતાનું સ્વરૂપ, જે વિશ્વનું સ્વરૂપ, જે વ્યવસ્થિત વ્યવસ્થાનું સ્વરૂપ મહાવીર ભગવાને બતાવ્યું, એ અનંત તીર્થંકરોએ બતાવ્યું અને એ આ શાસ્ત્રમાં લિપિબદ્ધ થયું છે અને આપણે બેસીને એનું શ્રવણ કરી રહ્યા છે. આપણા કાને આ વાત પડી રહી છે, આપણને આ વાત ઊંચી રહી છે, ગમી રહી છે, અવભાવ આવી રહ્યો છે, મહિમા આવી રહી છે, આ વાતની અંદરથી બહુ ઉત્સાહપૂર્વક સાંભળવાની જિજ્ઞાસા થઈ રહી છે, એ આપણું ઉજ્જવળ ભવિષ્ય. પોઈન્ટ સમજાય છે? આ બધાના અંદરમાં જે પરિણામ, જે આ તત્વ સમજવા માટેના જાગૃત થયા છે એ ઉજ્જવળ ભવિષ્યનું સૂચક છે. એટલે તમે વિચારજો, તમારા પરિણામ તમારે ટટોલા પડશે કે કયા ઇન્ટેન્શનથી, કેવા ભાવથી, કેવા પરિણામથી આપણે જીવવાની સાંભળીએ છીએ. ખાલી સાંભળવા માટે સાંભળીએ છીએ, ઠીક છે ચલો એક કલાક સાંભળી લઈએ, મમ્મી પપ્પા બહુ કહે છે એટલે સાંભળી લઈએ, સારી વાત છે એટલે સાંભળી લઈએ, ગમે છે એટલે સાંભળી લઈએ. ખ્યાલ આવે છે? હવે વીકમાં એક દિવસ એક કલાક તો સાંભળવામાં શું વાંધો છે? યુ હેવ ટુ, શું કહેવાય, તમારા પરિણામ તમારે પોતાએ ટટોલવા પડશે. કયો અભિપ્રાય છે? હું ખરેખર કહું છું, હરેક ક્લાસમાં કહું છું, હરરોજ કહું છું, હરેક લેક્ચરમાં જે પણ થાય છે એમાં કહું છું કે આ મનુષ્ય ભવ બહુ દુર્લભતાથી પ્રાપ્ત. આ જે કોમ્બિનેશન છે ને સંઘની પંચેન્દ્રિય અને એની સાથે આ સાચા દેવશાસ્ત્ર ગુરુ, જૈન ધર્મ, જૈન કુળ, ઉત્તમ દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ, ગુરુદેવજી જેવા જ્ઞાનીઓનો સમાગમ અને આવી ઉત્કૃષ્ટ ચર્ચા ગ્રંથોના માધ્યમથી આપણા કાને પડે છે, એ મહાદુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભતાથી આપણને પ્રાપ્ત થયું છે. ખબર નહીં આપણે કેવું સાતિશય પુણ્યનું બંધ કર્યું હશે પૂર્વમાં, એ ફાટી નીકળ્યું છે. અને એક વાત સમજો કે આ ઉદય ખર્ચાઈ રહ્યો છે, આ ઉદય પૂરો થઈ રહ્યો છે. હવે એની સામે કમાણી શું કરી રહ્યા છે એનો વિચાર આપણે કરવાનો છે, કે એની સામે આપણે શું કમાણી કરી રહ્યા છે, કયા ભાવ કરી રહ્યા છે, કોની રૂચિ છે, ક્યાં લક્ષ્ય છે, શું કરવું છે, જીવનનો ઉદ્દેશ પ્રયોજન શું છે એનો નિર્ણય કરવો પડશે. આ અનાદિ અનંત જીવન કાળમાં આ મનુષ્ય ભાવના 50-60 વર્ષ તો કાંઈ જ નથી, આ તો આમ પૂરા થઈ જશે. અને અહીંથી શું લઈને જશું, શું ભાતું બાંધીને જશું એનો વિચાર આપણે ખૂબ કરવો પડશે. બરાબર છે? તો પરમ કલ્યાણ રૂપ શિક્ષાદાતા એ મહાવીર ભગવાન છે. આમાં હિતોપદેશ, હિતનો ઉપદેશ આપનાર મહાવીર ભગવાન છે. ચલો હવે આગળ વધીએ. આપણે તો 4 પોઈન્ટ થઈ ગયા. જે તીર્થંકર હતા, કર્મશત્રુનો નષ્ટ કરવા વાળા હતા, વિશિષ્ટ લક્ષ્મીના ધારી હતા અને પરમ કલ્યાણ રૂપ શિક્ષાના દાતાર છે એવા મહાવીર ભગવાન. હવે આગળ વધીએ. જો શું કે છે, કેવા છે કે શ્રી વીર પરમાત્મા કેવળ આત્મ સ્વભાવ રૂપ, જો સાંભળો શું સરસ વાત છે, જો કેવળ આત્મ સ્વભાવ રૂપ મહાન અતિશય સ્વરૂપ સર્વોત્કૃષ્ટ લક્ષ્મીને રહેવાનું પરમ કલ્યાણ રૂપ જાણે એક મંદિર ન હોય. શું કીધું આમાં? કે જાણે મહાવીર ભગવાન ને કોની ઉપમા આપી? મંદિરની. જેવી રીતના મંદિર છે તો આ મંદિરમાં દેવ શાસ્ત્ર ગુરુ જીનવાણી જ્ઞાની ધર્માત્માઓ બધા વસે છે ને, તો એનું સમુદાય, સમૂહનું નામ મંદિર છે. તો એવી રીતના મહાવીર ભગવાનને કોની ઉપમા આપી? પાંચમો પોઈન્ટ. કોની ઉપમા આપી? પાંચમો પોઈન્ટ આ ગાથાનો પાંચમો પોઈન્ટ કોની ઉપમા આપી? મંદિરની ઉપમા. અને મંદિરમાં બધું જ સમાવેશ છે. શું છે? વિતરાગતાની મૂર્તિ છે મંદિરમાં. વિતરાગતા છે મહાવીર ભગવાન રૂપી મંદિરમાં, વિતરાગતા છે, સર્વજ્ઞતા છે, કર્મશત્રુને નષ્ટ કરવા માટેની આખી જે પ્રોસેસ છે પૂરી કરી લીધી છે, હિતોપદેશી પણ થઈ ગયા છે, આજે સિદ્ધ છે, પૂર્વમાં અરિહંત હતા, એની પૂર્વમાં સાધુ હતા, આ બધા જ ગુણોના ધામ એક મંદિરની ઉપમા આપીને મહાવીર ભગવાનને કહે છે કે જાણે એક મંદિર ન હોય કે જેમાં આ સર્વોત્કૃષ્ટ ગુણો વર્તે છે. બરાબર? તો પાંચમો પોઈન્ટ ભગવાનને મંદિરની ઉપમા આવી. વળી જેમના અનાદિ પાપ સ્વભાવનો અત્યંત નાશ થયો છે. થઈ ગયો પાપ સ્વભાવનો, એટલે સ્વભાવ એટલે અહીંયા વિભાવ, પાપ રૂપ જે પરિણામ હતા એનો અત્યંત થોડો થોડો, પૂરેપૂરો કે થોડો થોડો, પૂરેપૂરો નાશ થઈ ગયો. કોનો નાશ થઈ ગયો છે? તો કે સમસ્ત પાપ ભાવનો, વિભાવ ભાવનો, ભાવ કર્મનો, ઔદૈક ભાવનો, રાગ દ્વેષના પરિણામનો સમસ્તપણે નાશ થઈ ગયો છે એવો આ આત્મા છે. બોલો. તો આત્મા સ્વભાવથી તો, હવે સાંભળો, સ્વભાવથી તો આપણે અને ભગવાન સરખા છે કે નહીં? બોલો. અંતર ક્યાં છે? તો કે એમની પર્યાયમાં સમસ્ત પાપ ભાવનો નાશ થઈ ગયો અને આપણી પર્યાયમાં 24 કલાક સમસ્ત પાપ ભાવ ઉછળી ઉછળીને વર્તે છે. અને એટલું જ નહીં, એમાં અત્યંત સુખ બુદ્ધિ પડી છે, એટલે તીવ્ર મિથ્યાત્વ, જે પાપનો બાપ છે એનું રાજ્ય હજી ચાલે છે. કોના રાજ્યમાં આપણે રાજ્ય કરી રહ્યા છે? મિથ્યાત્વના રાજ્ય. ખ્યાલ આવે છે? મિથ્યાત્વ સમજાય છે ને? મિથ્યાત્વની ચર્ચા પણ આપણે ખૂબ કરી હતી. સૌથી મહાભયંકર શત્રુ આપણો જે આપણને મિથ્યાત્વે શું પ્રતિજ્ઞા લીધી છે ખબર છે? મિથ્યાત્વે શું પ્રતિજ્ઞા લીધી છે? કે હું આ જીવને આત્મદર્શન નહીં કરવા દઉં. જ્યાં જરા જ્ઞાન જરા જાગૃત થાય ને ત્યાં મિથ્યાત્વ એને પરસન્મુખ પરમસુખ ચલચલ મજા આવશે, અરે અરે જોવા જેવું છે, જાણવા જેવું છે, ખાવા જેવું છે, પીવા જેવું છે, અહીંયા સુખ છે, આ તારા છે, આ છે, આ છે, જોબ સેલેરી પેકેજ મજા કરો, હરો ખાઓ પીઓ ને પછી મરો. બરાબર ને? પછી ચાર ગતિમાં મરો. અહીંયા એટલો ઉપદેશ આપે છે મિથ્યાત્વના ભાવનો. અને આપણે એ તરફ વિચાર પણ ન કરીએ, આપણું થિંકિંગ પણ એ તરફ ન ચાલે કે ભાઈ મિથ્યાત્વ કોને કહેવાય, આ અત્યંત બુરો ભાવ છે, આનું શું સ્વરૂપ છે, આ પરિણામનું શું ફળ આવશે, હું આજે અહીંયાથી ક્યાં જઈશ, હું અનાદિ અનંત તત્વ છું, અનંતકાળ રહેવાનો છું, આ ભાવ તો સીમિત છે, મર્યાદિત છે, આ સંયોગ તો છૂટી જશે, આયુ પૂર્ણ થઈ જશે, શરીર અહીંયા રહી જશે, ઘર કુટુંબ પરિવાર અહીંયા રહી જશે, હું ક્યાં જઈશ, ક્યાં ઉતારા થશે, વિચાર તો કરો. અહીંયા કેટલી સરસ વાત આવી, નેક્સ્ટ પોઈન્ટ શું આવ્યો કે મહાવીર ભગવાને શું કર્યું છે, અનાદિ અનાદિથી જે પ્રણતિમાં પાપ સ્વભાવ જે ચાલી રહ્યા હતા, એટલે પાપ ભાવ જે ચાલી રહ્યા હતા, એનો અત્યંત નાશ થઈ ગયો છે, જેથી તે પ્રભુ પોતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા. કોને પ્રાપ્ત થયા? પોતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા. આપણને કોની પ્રાપ્તિ કરવી છે? જોબની પ્રાપ્તિ, ઘરની પ્રાપ્તિ, ગાડીની પ્રાપ્તિ, હજીના તૃષ્ણાથી ખાઈ ખૂબ ભરી પર રિક્ત રહી વ રિક્ત. હમણાં બે ચાર દિવસ પહેલા પ્રાર્થના સ્વાધ્યાયમાં, પુરુષાર્થી ઉપાયના સ્વાધ્યાયમાં તૃપ્તિ અને તૃષ્ણા વચ્ચે, અક્ષયભાઈ, તૃપ્તિ અને તૃષ્ણા વચ્ચે 15 ડિફરન્સ લખાય. કે તૃપ્તિ અને તૃષ્ણા વચ્ચે શું અંતર છે? જે તૃપ્ત જીવ છે, તૃપ્ત એટલે સંતુષ્ટ, જે પોતામાં તૃપ્ત છે એ ખરેખર કોઈ પણ તૃષ્ણાનો શિકાર નહીં થાય. અને જેને તૃપ્તિ જ નથી, અસંતોષ છે, એ નિરંતર તૃષ્ણાની અગ્નિમાં. તૃષ્ણા એટલે ઈચ્છા, તૃષ્ણા એટલે ઈચ્છા. તો અહીંયા કહે છે કે જે પોતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા, એટલે પોતામાં તૃપ્ત થઈ ગયા, પોતામાં લીન થઈ ગયા. આપણો જે ઉપયોગ આત્મામાંથી જે જ્ઞાન સાંભળજો, જે આત્મતત્વ આપણી પાસે થયું છે, જ્ઞાનથી લવાલભ ભરેલો છે, સુખથી લવાલભ ભરેલો છે, અને એમાંથી ઉપયોગનો, જ્ઞાનનો, અહમનો, ચારિત્રનો, સ્થિરતાનો પ્રવાહ અંદરથી વહે છે, અને એ પ્રવાહ, એ પર્યાય પોતાને છોડીને, પોતામાં તૃપ્ત થયા વગર, પોતાનું અહમ કર્યા વગર, પોતાને જાણ્યા વગર, એ પર્યાય પરસન્મુખ પર એ પરમાં એટલી ફેલાઈ જાય છે કે એમાં એને નથી સુખ મળતું, અત્યંત દુઃખ છે, અત્યંત આકુળતા છે, ડર છે, ભય છે, કશાય છે, દેખાદેખી છે, રાગ છે, દ્વેષ છે, અને મૂળ મિથ્યાત્વને પોષીને અજીવ નરકની ગોદમાં ચાલ્યો જાય છે. આપણે આવી રીતના મનુષ્ય ભાવ આપણને કેટલી વાર મળ્યા, આપણે નિગોદમાંથી કેટલી વાર નીકળ્યા, આપણે અનંતકાળની ગોદમાં રહ્યા પણ નિગોદમાંથી કેટલી વાર નીકળ્યા, બોલો. મુનિ વ્રત ધાર અનંત બાર ગ્રહવી ખૂબ જાય. આપણે કેટલી વાર મનુષ્ય બન્યા, આપણે કેટલી વાર સમોષણમાં ગયા, આપણે કેટલી વાર તીર્થંકરોની વાણી સાંભળી, આપણે કેટલી વાર ગુરુઓના સમાગમમાં રહ્યા, આપણે કેટલી વાર પોતે મુનિ દીક્ષા ધારણ કરી, આપણે કેટલી વાર 11 અંગનું જ્ઞાન કર્યું, બોલો. પરંતુ શું ચૂકી ગયા? બોલો બોલો હેમંતભાઈ, સમજાય છે ને શું બોલું છું? શું ચૂકી ગયા? શું મિસ થઈ ગયું? શું કરવાથી ચૂકી ગયા? કે જે પ્રથમમાં પ્રથમ કાર્ય અને કર્તવ્ય હતું એ જ ન કર્યું. આવશ્યક 6 નથી, આવશ્યક 1 છે. પ્રથમમાં પ્રથમ નિર્ણય કર કે તું આત્મા, તું પરમાત્મા, તું પરિપૂર્ણ તત્વ છો, તારામાં કોઈ કમી ઓછા ખામી નથી, તારું સંપૂર્ણ સર્વસ્વ તારામાં છે, એવા અવિનાશી પદને પ્રાપ્ત કરું એટલી તેનો નિર્ણય કરો, વિકલ્પાત્મક દ્રઢ વિશ્વાસ લાવો, એ આત્માર્થીનું પરમ કર્તવ્ય. બોલો વિરલભાઈ, તમે તો આ લોકડાઉનમાં એવરી ડે ભગવાનનો અભિષેક કર્યો છે ને? એવરી ડે, જ્યારથી લોકડાઉન ચાલુ થયું ત્યારથી તમે, તમારો એવો પુણ્યનો ઉદય છે કે તમે એવરી ડે ભગવાનનો અભિષેક કર્યો છે. બોલો, તમે વિચારો કે તમારી અંતરંગની પ્રણતિમાં શું ફરક પડ્યો, રોજ ભગવાનને નિહાળો છો, રોજ ભગવાનને સ્પર્શ કરો છો, અભિષેક કરો છો, ભગવાનનું સ્વરૂપ નજીકથી જોવો છો, અરે જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે એવો નિર્ણય થયો કે અંદરમાં જેવી રીતના ભગવાનનો પ્રક્ષાલ થાય છે એવી રીતના અહીંયા મિથ્યાત્વનો, અજ્ઞાનનો અને રાગ દ્વેષનો પ્રક્ષાલ થયો કે આપણે કાલ આપણે બિઝનેસમાં અરે કાલ કરતા આજે મારો પ્રોફિટ વધવો જોઈએ, સેલ્સ વધવું જોઈએ, બરાબર છે ને, ખ્યાલ આવે છે ને, કસ્ટમર વધવા જોઈએ, આપણે બિઝનેસમાં વૃદ્ધિ ચાહીએ છે, આપણે બધામાં વૃદ્ધિ ચાહીએ, બે બેડરૂમમાંથી ચાર બેડરૂમ, બે ઘરમાંથી ચાર ઘર, બે મકાનમાંથી ચાર મકાન, બે કરોડમાંથી ચાર કરોડ, અરે એ જ કરવામાં નથી આ છે, અનંત કાળથી અનંત ભવ આવી રીતના જ પરમ સુખ માનીને આપણે વેડફી નાખ્યા છે. બોલો સુખ મળ્યું મને, કો સુખી થયા મને, કો વિચાર કરો એક એક વાતનો કે અરે અંદરમાં અનંત 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 ગુણ શક્તિ સામર્થ્ય ભરેલો એવો અંદરમાં પોતે વૈભવવાન તત્વ છે. એક વાર તો નજર કર, એક વાર દ્રષ્ટિ કરો, પછી નહીં ગમે ને તો નહીં જતા પાછા. બાળકને કહે ને મમ્મી બેટા એક વાર ખા, પછી નહીં ભાવે તો, પણ એક વાર ચાખ તો કરે. જો મમ્મી બેઠી છે, આગળ દીકરી બેઠી છે, બરાબર છે ને, ખ્યાલ આવે છે ને, એક વાર ચાખ બેટા, એક વાર ચાખ, નહીં ભાવે તો નહીં ખાતો, પણ એક વાર ચાખ. એવી રીતના ક્ષણભર નિજ રસકો, એક વાર તો અંદરમાં પોતાના આત્માનો નિર્ણય કરો, અંદર દ્રષ્ટિ કરો. બોલો દ્રષ્ટિબેન, ખ્યાલ આવે, તમારું નામ તો રોજ હજાર વાર લેતી હોય. દ્રષ્ટિ કરો, અંદરમાં દ્રષ્ટિ કરો, એક હું આત્મા, એક વાર જો, એક વાર નિહાળો. અરે જગત ભવન મેં જીભર ઘૂમ ચુકા, કણ કણકો જીભર ભર દે. અને એક સમય માટે સુખ નથી મળ્યું, એક વાર જોઈને તો આવો. અગર ન ગમે તો સમય ભાઈ બીજી વાર નહીં જતા, હા આત્મામાં નહીં જતા, તમને હું કહું છું, નહીં ગમે તો નહીં જતા. પણ એવું થવાનું છે કે એવો અતિન્દ્રિય આનંદ, નિરાકુર આનંદ, અપૂર્વ આનંદ, અતિન્દ્રિય સુખ, અવ્યાબાદ સુખ જેવું સિદ્ધ ભગવાન ભોગવે છે, એનો અંશ પણ અહીંયા પ્રગટ થયો છે. એની ક્વોલિટી સમજાઈ જશે કે ખરેખર સુખ કેવું છે, એ કેટલું નિરાકુર છે, કેટલી શાંતિ છે, કેટલી નિર્ભરતા છે. નો ટેન્શન, નો સ્ટ્રેસ, નો ડિપ્રેશન, નો વિકલ્પ, નો સંકલ્પ, નો કરતા ભાવ, અરે કોઈ ફેરફારનો ભાવ નહીં, બસ એક પોતાની અનુભૂતિ એવા આત્મ તત્વને અહીંયા પ્રાપ્ત કરે છે એમ અહીંયા કહે છે. અહીં ગ્રંથ કરતા, અહીં ગ્રંથકારે ઉપરોક્ત પ્રકારે પોતાના ઈષ્ટ દેવનું વીર એ નામ સાર્થક કરી વર્ણવ્યું છે. વીર નામ સાર્થક છે, વીર નામ સાર્થક છે કે નહીં બોલો, મહાવીર ભગવાનનું વીર નામ સાર્થક છે કે નહીં. દ્રષ્ટિબેન તમે તમારું નામ સાર્થક કરવાનું છે આ ભાવમાં, દ્રષ્ટિ સમ્ય, એક એક નામ તો જોયો તમે બધા છે ને, ખ્યાલ આવે છે, સમ્યક નામ છે, દ્રષ્ટિ નામ છે, અક્ષય, શું અર્થ છે અક્ષયનો, અક્ષયભાઈ અક્ષય, ખ્યાલ આવે છે, તો કે ક્ષય ના થાય એવો આનંદ, ખ્યાલ આવે છે. તો એ પ્રકારે જે વીર નામ છે, મહાવીર નામ છે, સન્મતિ નામ છે, એ નામ અહીંયા સાર્થક થાય છે કેમ, કારણ કે એવી પરિણતિ રૂપે આત્મા પરિણમે છે, ખ્યાલ આવે છે. તો આગળ વધીએ આપણે, સાથે તે પ્રભુના સર્વોત્કૃષ્ટ પદને પ્રગટ કર્યું. હવે આપણે બે મિનિટમાં ખાલી એક પેરેગ્રાફ વાંચી લઈએ. ભવ્ય જીવાત્માનો, જીવાત્માઓના, ભવ્ય જીવ આત્માઓના પરમ દુઃખરૂપ અનાદિ બંધનની નિવૃત્તિ અર્થે જ. વાહ, હવે હેતુ બતાવે છે, કારણ બતાવે છે કે ગ્રંથ કેમ લખવામાં આવે છે, તો કે અમારો ઉદ્દેશ, અમારું પ્રયોજન, અરે અમે અમારા નિજ વૈભવથી સર્વોત્કૃષ્ટ આત્મ વૈભવને પ્રગટ કરીશું. પ્રતિજ્ઞા લીધી ને, સમય સાધીમાં આવે છે ને, પ્રતિજ્ઞા લીધી ને, તો શું કહે છે કે ભવ્ય જીવાત્માઓના પરમ દુઃખરૂપ અનાદિ બંધનની નિવૃત્તિ થાય, બધા જીવો સુખી થાય, દુઃખનો અભાવ થાય, અજ્ઞાન મિથ્યાત્વનો અભાવ થાય, એ જ આ શાસ્ત્રની અર્થે જ આ શાસ્ત્ર શ્રી આત્માનું શાસન શાસ્ત્ર હું કહીશ. પરંતુ તેમાં મારું, બહુ સરસ વાત છે, માન પૂજા ખ્યાતિ વ લોભ આદિ પ્રયોજન નથી. આની થોડીક ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, એકવાર વાંચી લઈએ કે કોઈ પણ આવા ખોટા પ્રયોજન જ્ઞાનીને કે આચાર્યને હોતા નથી, કે પૂજા માન ખ્યાતિ, આપણે કોઈ પણ કાર્ય કરીએ એની પાછળ આપણો કોઈ ને કોઈ ખોટો અગર અભિપ્રાય છે તો આચાર્ય દેવ કહે છે કે શુભ ભાવ કે શુભ બંધ કે પુણ્ય બંધ પણ નહીં થાય. પાપ બંધ કરીને આવશે અગર તારો કોઈ ખોટો અભિપ્રાય છે, કોઈ ખ્યાતિ, નામ, લાભ, પૂજા, પ્રશંસા, માનનું પોષણ, નામનો લોભ, કોઈ પણ એવો ખોટો અભિપ્રાય છે તો તે ધર્મ શું તે શુભ ભાવ પણ સાચા અર્થમાં કર્યો નથી. બરાબર છે? તો કહે છે, તેથી સમ્યક પ્રકારે સ્વહિત જિજ્ઞાસુ, એક એક શબ્દ સ્વહિત જિજ્ઞાસુ ભવ્ય આત્માઓને રુચિ યાવત ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે ભવ્ય જીવોએ રૂચિપૂર્વક સ્વહિતની માટે, સ્વહિત એટલે કે સ્વકલ્યાણ કરવા માટે જિજ્ઞાસુ બનીને, સમજાય, મનને સ્થિર કરીને આ ગ્રંથમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે એને શાંતિથી ગ્રહણ કરજો, જીવન બદલાઈ જશે. એવું નથી બારમાં કાંઈ નહીં છૂટે, કાંઈ ચિંતા નહીં કરો. જે સહયોગ ઉદય બારમાં છે બધા રહેશે, પણ તમારું જે એટીટ્યુડ છે, જે દ્રષ્ટિ છે, જે શ્રદ્ધા છે, જે વિશ્વાસ છે, જે પરિણતિ છે, જે એક એક સિચ્યુએશન જે લાઈફમાં આવે છે, પુણ્ય પાપના ઉદયને પરિસ્થિતિ એને ડીલ કરવા માટેની જે સામર્થ્ય, જે શક્તિ છે એ આ તત્વજ્ઞાન આપે છે. અગર આ તત્વજ્ઞાનથી જીવન ખાલી છે તો કોરું છે, ખરેખર લુખ્ખું છે, ખરેખર આવું મળ્યા પછી પણ કંઈ ગ્રહણ ન કરીએ, નિર્ધારણ ન કરીએ, અંદરમાં એને ઉતારીએ નહીં, પચાવીએ નહીં અને રૂચિ ન કરીએ તો ખરેખર આ પુણ્યનો ઉદય આપણો શું થઈ ગયો? વેસ્ટ થઈ ગયો. તેને સાર્થક કરીએ. હવે આગળ બીજી ગાથામાં જે વિષય આવવાનો છે એની માટે કહે છે, હવે શાસ્ત્રના અર્થમાં શિષ્યનો બહુ સરસ છે આ ગાથા, ભય દૂર કરી જેમ તેની આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થાય તે પ્રકારે તેના જ ભાવને બતાવતા ગ્રંથકાર સૂત્ર કહે છે. હવે અહીંયા એક ભય બતાવ્યો છે, શિષ્યનો ભય બતાવ્યો છે. બહુ જ સરસ આ બીજી ગાથા છે, બહુ શોર્ટ અને સરસ ગાથા છે. એમાં શિષ્યનો એક ભય બતાવ્યો છે. સસ્પેન્સ રાખું છું, એ ભય એ શિષ્યનો કેવા પ્રકારનો છે, એ ભયને અહીંયા ઉભો કરે છે, પછી એ ભયને દૂર કરે છે, અને પછી જીવ, શિષ્ય અને આ ભક્તની આ ગ્રંથ સંબંધી જે સ્વાધ્યાય કરવાની રૂચિ છે એ વધે એની માટેની ખૂબ સરસ પ્રેરણા આ બીજી ગાથામાં આપી છે. તમે બધા આનો સ્વાધ્યાય કરીને આવજો. બહુ જ સરસ ગાથા છે, બહુ જ સરસ વિષય છે, અને આપણે એની ચર્ચા આગળ વિસ્તારથી કરશું. નિજ નિધિ નિજ મેં બતાય અનંત ઉપકાર, इसके लिए जिन वाणी मात्र वंदना शत बाणी, वंदना शत बाणी. अनेकान में नित्य बोधि द्वादशांगी परम उपकारी जिनवाणी मात नो, हम भक्तों ने अनंत उपकारी कहां गुरु देव नो, धन्यता सशमूर्ति भगवती मात नो, सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्म नो.